તારીખ 10/12/1995 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 20 અને 21 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 358
વચનામૃત 20માં આત્મા પ્રાપ્ત થાય, અનુભવમાં આવે, પ્રગટપણે અનુભવ થાય તો પૂર્વ ભૂમિકામાં કેવા પરિણામ હોય તો પ્રગટ થાય એ વિષયનો બોલ છે. મારે કાંઈ જોઈતું જ નથી, કોઈ પર પદાર્થની લાલસા નથી, આત્મા જ જોઈએ એવી જેને તીખી તમન્ના લાગે તેને માર્ગ મળે છૂટકો છે. કે આ જગતમાંથી કાંઈ જોઈતું નથી, કોઈ પણ પદાર્થની મને લાલસા એટલે ચાહના નથી મેળવવાની, આત્મા જ જોઈએ એટલે બધા પર પદાર્થની ઈચ્છા એનો અભિપ્રાય ખલાસ થાય છે. ઈચ્છા તો બહુ ઉપરના ગુણસ્થાને ખલાસ થાય, બુદ્ધિપૂર્વકની તો છઠ્ઠા ગુણસ્થાન સુધી ચાલુ રહીએ, અબુદ્ધિપૂર્વકની 10મા ગુણસ્થાન સુધી ચાલુ રહીએ. પણ અહીંયા મુમુક્ષુની ભૂમિકાનો વિષય છે. મુમુક્ષુને એવો અભિપ્રાય થાય છે, માનો કે કોઈ માણસ છે એને ગંભીર રોગ થયો, છતાં માનસિક સ્વાસ્થ્ય સારું છે. ડૉક્ટરે એમ કહે કે ભાઈ 1-2-4 દિવસથી વધારે તો કાંઈ સ્થિતિ દેખાતી નથી. એને એટલા સમયમાં એને કેવા ભાવ આવવા જોઈએ? જો કોઈ બીજી ઈચ્છા રાખે તો પણ એ ઈચ્છા કે ઈચ્છાનું ફળ એને તો કાંઈ કામનું નથી. બધેથી ઉપયોગ સમેટી લઈને મારે કાંઈ જ જોઈતું નથી હવે, અને જોઈએ તો પણ જોવા નહીં જોવાનો હવે કાંઈ અવસર પણ નથી, વખત પણ નથી. એ ઉપયોગને જેમ સમેટી લઈએ એવી જ કલ્પના કરીને કે વખત જ નથી, શું જોઈએ છે જગતમાંથી, અને જોઈએ છે તો તને આત્મામાં શું મળવાનું, આત્મામાં શું આવવાનું? માનો કે કાંઈક જોઈએ તો તારા આત્મામાં શું આવવાનું, કાંઈ આવે ખરું? જે અસંગ ચૈતન્ય છે, નિર્લેપ ચૈતન્ય છે, એ તો સદાય અસંગ અને નિર્લેપ જ રહેશે. ચાહે ઈચ્છા કરે અને ઈચ્છા અનુસાર પદાર્થોનો સંયોગ થાય કે ન થાય, એ ઈચ્છા ન કરે, જે અસંગ ચૈતન્ય છે એ તો અસંગ જ રહે છે, કેમ કે સ્વભાવથી જ એવું છે. એને અનુસરીને જો જીવ એક એ જ સ્વરૂપસ્થ પણ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ, આત્મા જ જોઈએ એટલે સ્વરૂપસ્થ જ રહેવું છે, મારે બીજું કાંઈ જ જોઈતું નથી, કોઈ પર પદાર્થની મને લાલસા નથી, એવો ભાવ ન લીધો પણ તીખી તમન્ના લીધી છે. જોયું કેટલીક વાતો એમણે પોતાના અનુભવની જ લખી છે, ભલે એમ ન કહ્યું હોય કે મને આવા પરિણામ થયા હતા. પણ એ અધ્યાર છે કે પોતાને જે પરિણામ થયા હતા એ પરિણામની એમણે વાત કરી છે કે આમ હોવું જોઈએ, આમ થવું જોઈએ. શું એમ આપણે છઠ્ઠો વચનામૃત છઠ્ઠો બોલ વાંચ્યો કે સ્વભાવને સાંભળતા સંસારવટ ઘા પડી એવો જોઈએ. પૂર્વ સંસ્કાર હતા, સ્વભાવની વાત આવે ત્યાં જણજણાતી થાય અંદર, એટલી રુચિ અંદરથી જાગૃત થવા માંડે. એ પ્રકારનો જે પોતાનો અનુભવ હતો એમણે લખ્યો. બધાને એવું થવાનું સંભવ નથી, પણ યથાર્થ ભૂમિકામાં એવું થાય તો એને પરિણમન આવતા વાર લાગતી નથી. એવી જ રીતે અહીંયા પણ નીચે લખ્યું છે કે તીખી તમન્ના લાગે, આવી અંદર જવાની તીખી તમન્ના લાગે તો આત્મા પ્રગટ થાય, આત્મા પ્રાપ્ત થાય, ન થાય એમ બની શકે નહીં. એનું કારણ છે પછી અવરોધ શું રહ્યો, પ્રતિબંધ શું રહ્યો. જ્યારે કોઈ રોધક પરિણામ ન રહે તો રસ્તો ખુલ્લો થયો. આત્મા સહજ સ્વભાવે તો પૂર્ણ શુદ્ધ પર્યાય પરિણમવાનો પરિણમનશીલ સ્વભાવવાળો છે. સ્વભાવથી તો આત્મદ્રવ પરિપૂર્ણ શુદ્ધ પરિણમે એવા પરિણમનશીલ સ્વભાવવાળો છે. એનો સ્વભાવ છે એને પોતે જ પોતાના અવરોધક ભાવે રોધે છે, રોકે છે, અવરોધ કરે છે. કોઈ પરમાણુ કર્મનો પરમાણુ અવરોધ નથી કરતો, કોઈ બીજા સંયોગ અવરોધ નથી કરતા, કોઈ પરિસ્થિતિ અવરોધ નથી કરતી, પોતાના પરિણામ પોતાને અવરોધ કરે છે. જે પરિણમન શુદ્ધ પરિપૂર્ણ શુદ્ધ પરિણમનશીલ સ્વભાવ છે એને અવરોધક પોતાના પરિણામ છે. એને પ્રતિબંધ કહ્યો, અથવા એને એમ કહ્યું કે પોતે જ પોતાનો દુશ્મન છે. શું પોતે જ પોતાનો દુશ્મન છે? એ દુશ્મનને જેણે હૈણા તે અરિહંત. અરિ એટલે દુશ્મન, અરિનો અર્થ શું થાય છે? દુશ્મન. અને હંત એટલે હણનાર. ભગવાન કહેવાય છે કે દુશ્મનો ને હણનાર છે. શું કોઈ અન્યમાંથી અંદર વાત અંદરની વાત સમજાય નહીં એટલે એમ કીધું કે તમે જૈનો છે એ તો અહિંસાવાદી છો અને તમારા ભગવાનનું નામ હિંસાવાચક કેમ છે? અને એ તો હિંસા કરે, તમારા ભગવાનનું નામ જ હિંસાવાચક. એ હિંસા બીજી છે. અંદરના જે દુશ્મનો છે પોતાના જ પરિણામો એને હણે તે અરિહન છે. એવા દુશ્મનોને જેને હિણા એને નમસ્કાર. અરિહન નમો અરિહંતાણમ એને નમસ્કાર. શું કહ્યું આયા કે મારે કાંઈ જોઈતું નથી, કોઈ પણ પદાર્થની લાલસા નથી. ઈચ્છાનો શબ્દ લીધી છે, લાલસા શબ્દ લીધો છે. કેવા માર્મિક શબ્દોનો પ્રયોગ છે. કેમકે ઊંડે 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 જે કાંઈક રહી જાય છે એને લાલસા કહે છે. ઈચ્છા સ્થૂળ પરિણામ છે. મારે આ જોઈએ ને તે જોઈએ એ પ્રકારની જે ઈચ્છા છે એ તો સ્થૂળ પરિણામ છે. પણ બહારમાં ત્યાગી હોય અથવા બહારમાં કાંઈ જોતું નથી એમ રાખે ને અંદરમાં ઊંડે 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 આ જોઈએ, આ હોય તો ઠીક, આમ હોય તો ઠીક, આમ થાય તો ઠીક, એનું નામ છે લાલસા. એવી કોઈ પદાર્થની લાલસા પણ નથી અંદરમાં. આત્મા જ જોઈએ બસ, બીજું કાંઈ ન જોઈએ, પણ આત્મા જ જોઈએ. આગળ એ વાતને ઉત્કૃષ્ટ પાત્રતામાં લીધી છે એમણે. શું એ ઉત્કૃષ્ટ પાત્ર છે? એવી જેને તીખી તમન્ના લાગે, એવા પરિણામ જેના જોરદાર હોય, ઢીલા પોચા નહીં, ઢીલાઢસનું આમાં કામ નથી એમ કે છે. શું મારે ફાળ કરતો આગળ જવો જોઈએ. પરંતુ વીર્યનો ધણી છે પોતે, ઢીલું બીલું કામ ન આવે. શું એવી જેને તીખી તમન્ના લાગે તેને માર્ગ મળે જ છૂટકો છે. એને મળે મળે ને મળે જ ગેરંટી છે. અંદરમાં ચૈતન્ય વૃદ્ધિ છે, શું ભરેલી છે અંદરમાં ચૈતન્ય વૃદ્ધિ, અનંત શક્તિ છે એની વૃદ્ધિ છે. તે વૃદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. શું એનો વિકલ્પ નથી કરતો. એટલે એના એના વિકલ્પની ભાવનાને લાલસા નથી. વૃદ્ધિ તો અંદરમાં ભરી જ છે પણ એના વિકલ્પ નિષ્ફળ નથી. એમ નિષ્ફળ એટલો લીધો છે, એવો નિષ્ફળ થઈ જાય. શું હું ચિંતન કરું, મનન કરું, વિકલ્પ કરું એ નહીં. અંદરમાં ચૈતન્ય વૃદ્ધિ છે, તે વૃદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. એના વિકલ્પ કરવામાં રોકાતો નથી. અનુભવ કરવો છે ને, પ્રત્યક્ષ અનુભવ કરવો છે. પોતે એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ પ્રત્યક્ષ છે અને વિકલ્પ છે એ પરોક્ષતા ઊભી કરે છે. સ્વરૂપનો વિકલ્પ પણ સ્વરૂપને પરોક્ષ રાખે છે, પડદામાં રાખી દે છે. વચ્ચે વિકલ્પનો પડદો ન જોઈએ એમ કે છે. શું જે વસ્તુ પોતે જ સહજ અનંત પ્રત્યક્ષ છે, એ સહજ અનંત પ્રત્યક્ષ વસ્તુ એને આગળ પડદો શું કરવા જોઈએ? એ વિકલ્પનો પડદો એ તો વચ્ચે આદર્શ લાગે છે. એટલે એના વિકલ્પમાં પણ રોકાતો નથી. એટલે વિકલ્પ આવે છે મુમુક્ષુને એની એને ઉપેક્ષા વર્તે છે એમ કહેવું છે. શું એ વિકલ્પની પણ ઉપેક્ષા વર્તે છે? અપેક્ષા નથી વર્તતી કે આવો વિકલ્પ હોય તો ઠીક, આ પ્રકારનું ચિંતન ચાલે તો ઠીક, આ પ્રકારનું મનન ચાલે તો ઠીક એમ નથી. આ તો કેવું જીવ પ્રગટ કરે છે આત્માને. જેને ચિંતન મનન વિકલ્પના ન ચાલે, ન ચાલતો હોય ને બીજા ચાલતા હોય એની વાત નથી. જેને એ સિવાય બીજા વિકલ્પો ચાલતા હોય ને શાંત ન થતા હોય એના માટે એ વાત નથી. એને એમ કે તું એકવાર આત્માનું ચિંતન મનન કર, એ પગથિયું છે. પણ જે આત્માના ચિંતન મનન સુધી આવ્યો છે એને આ ઉપદેશ છે. કઈ ભૂમિકાવાળાને ઉપદેશ છે? કે આત્માનું ચિંતન મનન ઘણું કરે છે. શું ક્યારેક કરે છે ને થોડું કરે છે એમ નહીં, ઘણું કરે છે. એને કે એમાં રોકાવા જેવું નથી. એને શું કહે છે કે તું ઘણું કરે છે એવું રોકાવા જેવું નથી. કેમ કે વસ્તુ પ્રત્યક્ષ છે, સહજ પ્રત્યક્ષ છે. શું કહ્યું કે અંદરમાં ચૈતન્ય વૃદ્ધિ છે, તે વૃદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. એવો નિષ્ફળ થઈ જાય છે કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ. વેદનથી ગ્રહણ થાય છે જે અસ્તિત્વ. એટલે શું મારું અસ્તિત્વ જોઈએ? એટલે પોતાનું હોવાપણું કાંઈ ચાલ્યું નથી ગયું, પણ એને વેદન ગોચર નથી થતું. એટલે વેદનથી અનુભવ થાય પોતાની હયાતીનો, એ જ મારે જોઈએ. મારે બીજું કાંઈ જોઈએ નહીં. અસ્તિત્વ જોઈએ એ આત્માનો પ્રેમ થયો. ઠીક, કેમ કે પ્રેમ અસ્તિત્વ માગે છે. પ્રેમ શું માગે છે? અસ્તિત્વ માગે છે. મારે મારા આત્માનું અસ્તિત્વ જોઈએ, એને આત્માનો પ્રેમ કહે છે. અનંત ગુણનો, અનંત ચૈતન્ય વૃદ્ધિનો પ્રેમ છે. એના વેદનમાં આવીને એ અસ્તિત્વને અનુભવ કરે છે અને અતિશય જોરથી વિકલ્પનો પડદો પરોક્ષતા તોડીને પ્રત્યક્ષ અનુભવ કરે, અતિન્દ્રિય પ્રત્યક્ષ. જે મારે મારું અસ્તિત્વ જોઈએ છે, આવી અંદર જવાની તીખી તમન્ના લાગે, અંદરમાં જવાની તીખી તમન્ના લાગે, સાધારણ નહીં, તો વચ્ચે બીજા ભાવ આવે નહીં દખલ કરવા, અવરોધ કરવા. તીખી તમન્ના લાગે તો વચ્ચે બીજા ભાવ અવરોધ કરવા આવે નહીં, નહીં તો બીજા ભાવ આવતા વાર નથી લાગતી. એટલું બધું વલણ અને ઢલણ હોય છે અનાદિથી કે બીજા વિકલ્પ શાંત કરવામાં મુશ્કેલી પડે છે જીવને. પણ જો અંદરથી જોરથી તીખી તમન્ના લાગે તો એ હટી જાય છે, ઉત્પન્ન થતા નથી. હા, એ તીખાપણું છે એ પુરુષાર્થનું જોર છે. તીખી તમન્નામાં જે તમન્નાનું વિશેષણ લીધું કે તીખી તમન્ના, ત્યાં પુરુષાર્થ બતાવો છે. તો આત્મા પ્રગટ થાય અથવા આત્મા પ્રાપ્ત થાય એટલે કે આત્મા અનુભવમાં આવે. આત્મા તો છે, પ્રગટ સ્વરૂપે છે, પણ જો અનુભવમાં નથી તો નહીં હોવા બરાબર છે. તો બધું લીધું છે કે જીવ કેમ અટકી જાય છે, કેમ અટકી જાય છે, આટલા આટલા કારણોથી અટકી જાય છે, મુખ્ય વાત એ લીધી છે. પછી એમ લીધું છે કે સ્વભાવની લગ્નના બળે નીકળી જાય છે. ક્યાંક અટકો હોય તો જો લગ્ન લાગે તો લગ્નના બળે નીકળી જાય છે. અંતરની ખાસ પ્રકારની પાત્રતા વાળો જે, એ ખાસ પ્રકારની પાત્રતા આ છે કે મારે કાંઈ જ જોઈતું નથી એવી જે તીખી તમન્ના છે એ ખાસ પ્રકારની પાત્રતા છે. એ ખાસ પ્રકારની પાત્રતા એ ક્યાં અટક્યા વિના પોતાના આત્માને પ્રાપ્ત કરી લે છે, એ પછી ક્યાં અટકતો નથી, એને બીજા ભાવ આવતા નથી. એક જ જોઈએ છે પોતાનું સ્વરૂપ ને બીજું કાંઈ જોઈતું નથી એને બીજા ભાવ નથી આવતા, અને નહીતર બીજા ભાવ આવ્યા વિના રહે નહીં. એ 20મો બોલ થયો, 21મો. હા, એ સામાન્ય ભાવ છે. ઉપર ઉપરથી પણ જેને એવા વિચાર આવી શકે છે એથી કરીને કાંઈ એનું એટલું કોઈ મહત્વ નથી. અંદરથી પરિણામ છે એ પુરુષાર્થ સહિત બળવાનપણે આવવા જોઈએ. વસ્તુ જો પ્રત્યક્ષ છે એની પ્રત્યક્ષતા ભાષે તો બળ ઉત્પન્ન થયા વિના રહે નહીં, આ એનો નિયમ છે. પ્રશ્ન એ થવા યોગ્ય છે કે એવું બળવાનપણું આવે કેવી રીતે, અથવા એવી શિથિલતાને ઢીલાપણું ન રહે પરિણામમાં એમ કેમ બને, કઈ રીતે એ બને. જો વસ્તુ જે પ્રત્યક્ષ છે એ પ્રત્યક્ષ ભાષે તો, અને ભાવ વાસનમાં એ પ્રત્યક્ષ પ્રત્યક્ષતા ભાષે છે. સ્વરૂપની જે પ્રત્યક્ષતા છે એ ભાવ વાસનમાં ભાષે છે. વીસ થયો, 21મો. 21મું વચનામૃત છે એ ભાવના સંબંધીનું છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય અને કેવી ભાવના હોય તો એ ભાવના અવશ્ય સફળ થાય એની ગેરંટી અનંતા તીર્થંકરોથી આપી છે. વાત તો પોતાની અંદરમાં અનુભવમાં આવી છે, અનુભવ સિદ્ધ થયેલી વાત છે, પણ અનંતા તીર્થંકરોની સાક્ષી ગેરંટીથી વાત કરે છે. આ તો પ્રસિદ્ધ વચનામૃત છે બહેનશ્રીનું, 21 નંબરનું આ વચનામૃત છે, તો બહુ પ્રસિદ્ધ છે. ગુરુદેવ આના ઉપર બહુ સુંદર વ્યાખ્યાન કરેલું છે. ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના. ક્યાંથી પરિણમેલી ભાવના? ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના. એટલે કે રાગદ્વેષમાંથી નહીં ઉગેલી ભાવના. ચોખવટ કર્યો નાસ્તિથી. કેમ કે ભાઈ તમારે અમારે બનતું નથી માટે અમે હવે અમારી ભાવના વધારવા માટે આમ કરશું ને તેમ કરશું, એમ નહીં. શું એક મંદિરમાંથી બે મંદિર થાય ને, અંદર અંદર કાંઈક વિચાર ભેદ થયો હોય તો આપણે જુદું કરો. શું આપણે આપણી ભાવના માટે જુદું કરો? ભાવના માટે જુદું કર્યું કે રાગદ્વેષમાંથી જુદું કર્યું? એમ કે એમ કે છે કે રાગદ્વેષમાંથી નહીં ઉગેલી ભાવના, પણ ચૈતન્ય આત્મામાંથી, ચૈતન્યમાંથી એટલે આત્મામાંથી ઉગેલી ભાવના. જો અહીંયા પણ એમ લીધું, આત્મા આધાર આત્મા લીએ છે. આત્મા રાગના કે દ્વેષના ભાવ નથી લેતા, આધાર છે એ આત્મા છે. નિર્ણયનું વ્યાખ્યાન કર્યું છે 144મી ગાથામાં, ત્યાં પણ એમ કીધું છે આત્મા આત્માથી નિર્ણય કરે છે. જ્ઞાનના આધારે, જ્ઞાન લક્ષણના આધારે સ્વરૂપનો નિર્ણય કરે છે, તો આત્મા આત્માના આધારે નિર્ણય કરે છે. જ્ઞાન જ્ઞાનના આધારે કરે છે એમ કહીને એમ કહ્યું કે આત્મા આત્માના આધારે નિર્ણય કરે છે. તો આ વાત છે ને એ સૌથી પહેલાની છે, એકદમ ફાઉન્ડેશનનો સ્ટોન છે, પાયાનો પથ્થર. કે બીજું કાંઈ ન સમજતો હોય, ભલે કોઈ શાસ્ત્રો ન વાંચ્યા હોય, ભલે શાસ્ત્રોનો અભ્યાસ ન હોય, પણ જો ભાવના આત્મામાંથી ઉગી હોય, ચૈતન્યમાંથી ઉગી હોય કે મારે મારો આત્મા જોઈએ, મારું આત્મકલ્યાણ જોઈએ, જગતમાંથી શું લઈ જવું છે, શું આયુષ તો ગમે ત્યારે ઓચિંતું ફૂ થઈને પૂરું થાય ગમે તેનું, તો મારું કલ્યાણ છે એ શાશ્વત સુખમાં રહેવાનો એક ઉપાય જોઈએ અને એનું ફળ જોઈએ, એવી જે ભાવના છે એ યથાર્થ ભાવના હોય. હે જ્ઞાન કરવું એટલે એટલો વિવેક થયો, બીજું લાંબુ ચાળું જ્ઞાન નથી, પણ જીવને પોતાને એટલો વિવેક થયો કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે. સામાન્ય રીતે જગતમાં જગતના બધા જીવો અહીંયા જન્મ હોય કે વિદેશમાં જન્મ હોય, બધાની દોડ સંયોગ પાછળ છે. ક્યાં દોડ છે? સંયોગો પાછળ. અપ્રાપ્ત સંયોગોને પ્રાપ્ત કરવા, પ્રાપ્ત સંયોગોને વધારવા, સાચવવા, જાળવવા કે રક્ષણ કરવું, આટલી પાછળ એની આખી જિંદગીના પરિણામો આટલી વાતમાં પૂરા થાય છે. આખું જીવન અહીંયા પૂરું થાય છે. એવા સંસારી જીવને ક્યારેક હોનાર સારું હોય, એનું ભવિષ્ય સારું હોય, ત્યારે ક્યારેક એવો એને વિચાર આવે છે, એને જ્ઞાનીઓ વિવેક કહે છે, કે એને વિવેક થયો, જ્ઞાનમાં વિવેક થાય કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે. આમ નામ તો હું અનંતકાળથી ભટકું છું, પરિભ્રમણ કરું છું, હવે મારે છૂટી જવું છે, શાશ્વત સુખ શાંતિમાં રહું એવી પરિસ્થિતિ મારે મારી કરવી છે ને એનું કોઈ ઉપાય મારે ગોતવો છે. એવી અંદરથી ભાવના આવે, આત્મામાંથી ભાવના આવે તો તે યથાર્થ ભાવના છે, અને એવી યથાર્થ ભાવના આવે તો તે ભાવના સફળ થાય થાયને થાય જ એમ કહે છે. એ ભાવના નિષ્ફળ જાય એવું કદી બને નહીં એમ કહેવું છે. અત્યાર સુધીમાં અનંતા આત્માઓ સિદ્ધાલયમાં જઈને બિરાજમાન થયા. ઉપર જે શીતશિલા છે મનુષ્યલોકની ઉપર જ છે, શું આમ તો ત્રસનાળીની ઉપર એટલી જ છે, 45 લાખ યોજન. શું એ અનંત સિદ્ધાત્માઓ ત્યાં બિરાજે છે. એમાં એક પણ કેસ એવો નથી કે જેને ભાવના થઈ હતી ને નિષ્ફળ ગયા હોય. અનંતમાંથી અપવાદ ખાતર પણ કોઈ એવો કેસ નથી. જેને અંતરમાંથી યથાર્થ ભાવના થઈ એનું આત્મકલ્યાણ થાય થાય ને થાય છે, ન થાય એવું બને નહીં. કેમ કે એ કોઈ પણ ભોગે પોતાની આત્મભાવનાને, આત્મકલ્યાણની ભાવનાને સાર્થક કરવા માગે છે. નહીતર શું હોય છે, ભાવના તો હોય છે ઉપર ઉપરથી, ધર્મના ક્ષેત્રમાં આવે તો એમ તો કહે ને કે ભાઈ અમારે મોક્ષ જોઈએ છે, અમારે આત્મકલ્યાણ જોઈએ છે, માટે તો અહીંયા આવીએ છીએ અને અહીંયા સમર્પણ કરીએ છીએ, શક્તિ સમય પૈસા બધું ખર્ચીએ છીએ, તો ભાવના હોય તો ખર્ચીએ ને, એમ ભાવનાનું માપ નથી. કેમ ખબર પડે કે એમ ભાવનાનું માપ નથી? સમર્પણ કરે છતાં કે કોઈ પણ ભોગે કામ કરી લેવા માગે અને વચ્ચે કોઈ શરત ન મૂકે, નહીતર કાંઈક ને કાંઈક એની શરત હોય છે. આ ભાવનાને કોઈ શરત નથી હોતી, ગમે તે થાય. 128માં પત્રમાં આવ્યું ને, ગમે તેવા ઉપસર્ગ પરિસ આવી પડો, ગમે તેવા દુઃખ વેઠવા પડે, આધિ વ્યાધિ ઉપાધિ ગમે તે ઊભી થાય, આ કરે જ છૂટકો છે. એમ નેપથ્યમાંથી એટલે ચૈતન્યમાંથી આત્મા મળે, એમના શબ્દો નેપથ્ય આવ્યો છે, અહીંયા ચૈતન્યમાંથી લીધું છે, વાત એકની એક જ છે. કહેવાની શૈલી અને શબ્દો દરેકના જુદા જુદા છે. એક જ તત્વને કહે છે, બધા જ્ઞાનીઓ એક જ તત્વને કહે છે. બસ જેને એટલી હદે આવ્યું એને માર્ગ સુગમ છે, સરળ છે અને સર્વત્ર એની પ્રાપ્તિ એને થાય છે. એને ક્ષેત્ર પ્રતિબંધ નથી, એને બીજા કોઈ પદાર્થનો દ્રવ્ય પ્રતિબંધ નથી, એને કોઈ પોતાના ભાવનો પણ પ્રતિબંધ નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો કોઈ પ્રતિબંધ પછી નથી એને, એટલે સરળ છે, સુગમ છે. એવી યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફળે જ છૂટકો, ફળે ફળે ને ફળે ગેરંટી. હા, છ કારકો અંદરથી જ છે, આત્મામાં એ 6 કારકો શક્તિ રૂપે છે. આત્મા સ્વતંત્રપણે કરતા થઈને પોતાનું કાર્ય કરે છે, પોતાને આત્મશુદ્ધિનું કાર્ય, આત્મશાંતિનું કાર્ય સ્વતંત્રપણે કરે છે. અને એવું જે આત્મશાંતિરૂપ કાર્ય થયું, એ કાર્ય થવાની પણ એનામાં શક્તિ છે, કરતા થવાની શક્તિ છે, એનું સાધન પણ પોતે જ છે, એનો આધાર પણ પોતે જ છે, પોતામાંથી જ પ્રગટ થાય છે, પોતે જ પોતાને પ્રગટ કરીને આપે છે, અને આમાં બીજાનું કોઈની સાથે સંબંધ નથી. 6 શક્તિ પોતાની છે. બહારનો સંબંધ રાખે તો રહેવાનો નથી, અત્યારથી સમજણથી વિવેકથી કાપે તો ઉપાધિથી બચે, અશાંતિથી બચે, નહીં તો કોઈ સંબંધ રહેવાનો તો છે જ નહીં, રહ્યો પણ નથી. અનંતા સંબંધો કરતા આવ્યા અત્યાર સુધીમાં કેટલા કર્યા? અનંતા કર્યા. કોઈ ઓળખતા નથી કોઈ કોઈને. જો ન ફળે, શું કે છે એ ભાવના, જો ન ફળે તો જગતને એટલે ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે. કેટલી જોરદાર વાત કરી છે. ચૌદ બ્રહ્માંડ શું? એક પરમાણુ પણ જગતમાંથી શૂન્ય થતું નથી. શૂન્ય થવું એટલે અભાવ થવો, નાશ થવો. તો જગતમાં તો અનંતા પરમાણુનું જગત છે. ચૌદ બ્રહ્માંડ એટલે ચૌદ રાજ્યો લોક છે ને, તે સિદ્ધાલયથી માંડીને નીચે સાતમી નારકી સુધીનો જે આખું જગત છે એમાં અનંતા પરમાણુઓનો એ મહાપિંડ છે. એ શૂન્ય થઈ જાય, નાશ થઈ જાય એમ કે છે. ભાવના નાશ ન થાય. અથવા ચૌદ બ્રહ્માંડમાંની જે વ્યવસ્થા છે એ કુદરતની છે. ચૌદ બ્રહ્માંડ એ શું છે કે જીવ સંસારી જીવના પરિણામોના ભોગ્ય સ્થાનો છે. શું છે? જેવા જેવા જીવ પરિણામ કરે એ પરિણામના ફળ ભોગવવા માટેના સ્થાનો છે. અને એ કુદરતી રચના છે, કોઈએ કરેલી નથી. ઈશ્વર ફિશ્વર કોઈએ કરેલી નથી. એ કુદરતી વ્યવસ્થા છે. અનાદિથી અનાદિ અનંત એ વ્યવસ્થા છે. પાણી પાણી થઈ જશે તો નીકળી જવું પડે. તોફાન થાય, સાયક્લોન થાય, કોણ અટકાવી શકે? એક કલાકમાં બાર બારે મેઘ ખાંગા થાય અને પાણી પડે, કોણ એને અટકાવી શકે? અને એક ટીપું ન પડે તો કોણ લાવી શકે? એવી જે કુદરતની વ્યવસ્થા છે એ બળવાન વ્યવસ્થા છે. એના કરતા ભાવના બળવાન છે એમ કેવું છે. એક જીવની, હું એક જીવની એક ભાવના બળવાન છે. ભાવના તો એનું એક જીવનું એક પરિણામ છે. એક સમયનું એમાં બળ કેટલું છે તો પછી જીવના મૂળ સ્વરૂપમાં બળ કેટલું એમ છે. મૂળ સ્વરૂપ સુધી લઈ જવી જોઈએ વાતને. એવું પોતાનું અનંત શક્તિનું, અનંત સ્વભાવની શક્તિનું, સામર્થ્યનું સત્વ તત્વ આત્મામાં રહેલું છે. કે જેની એક ભાવના, એ રૂપ જે એક પર્યાય, એની પાસે કુદરતને ઝૂકવું પડે ને કુદરતને નમવું પડે એમ કે છે. ભાવના સફળ થાય જ. એટલે એમાં શું કહેવું છે કે કોઈ એમ કહે કે અમારા કુદરતી સંયોગો એવા છે ને કે અમારી ભાવના ઘણી છે, પણ એ ભાવના, ઘણી ભાવના હોવા છતાં અમારા સંયોગો અમને રોકી પાડે છે, ખોટી વાત છે. જેની ભાવના બળવાન હોય એ મારફાડ કરતી કુદરતને પણ હટાવે છે. એક દ્રષ્ટાંત છે બહુ સરસ. પથ્થર કોમળ કે પાણી કોમળ? બેમાંથી કોમળ કોણ છે? કોમળ તો પાણી છે, દેખાય છે. કેમ કે પાણી ભર્યું એમાં પથ્થરો નાખો તો પાણીને હટવું પડે, પથ્થરો થોડો હટે. પણ છતાં એ પાણી પથ્થરને પણ હટાવે છે. પથ્થરને એટલે મોટી મોટી શિલાને હટાવે છે. નદી નીકળે અને સમુદ્ર ભણી જાય તો રસ્તામાં એને રોકનાર તો પથરા જ હોય છે, મોટી મોટી શિલાઓ હોય છે. એ પથ્થરની શિલાને નીંધીને જાય છે. પથ્થરની શિલા છે એની છાતી ચીરીને પાણી જાય છે આગળ. પાણી પાછું નથી ફરતું કે અરે રે હું તો કોમળ છું ને આવડો મોટો પથ્થરો આડો આવ્યો, હવે આપણે પાછા વ્યાજીએ. પાછું નહીં જાય, ગમે ત્યાંથી રસ્તો કરીને આગળ જશે. એમ ભાવના કોમળ છે અને સંયોગો ભલે ગમે તેટલા કઠોર હોય, ભાવનાની આગળ કુદરતને પણ નમવું પડે છે, કુદરતને પણ ઝૂકવું પડે છે. કુદરત તો ભાવનાની દાસી થઈને રહે એમ છે. જો ભાવના બળવાન હોય તો, પણ આત્મામાંથી ઉગેલી ભાવના હોવી જોઈએ. બસ એક આટલો સંક્ષેપ જીવમાં પરિણમે એ બધું કરી છૂટશે. કઈક સિદ્ધાલય સુધીમાં જે કર્તવ્ય છે એ બધું થઈ જશે અને નિર્વાણ પદને પામશે. કેમકે ભાવના નિર્વાણ પદની છે, ભાવના સંસારની નથી પણ નિર્વાણની ભાવના છે. એટલે કહે છે કે જો ન ફળે તો જગતને 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય કાં તો પોતાનો જ નાશ થઈ જાય, પણ બેમાંથી એક કંઈ બને નહીં. ન પોતાનો નાશ થાય, ન કોઈ બ્રહ્માંડમાંથી જગતમાંથી કોઈનો નાશ થાય, ભાવના સફળ થાય થાય ને થાય. પરંતુ એમ બને જ નહીં. ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે, જો લીધું ને એ ચૈતન્યના પરિણામ ભાવનાના પરિણામ સાથે કુદરત સ્વયં બંધાયેલી છે. એ જ વસ્તુનો સ્વભાવ છે, એવો વસ્તુનો સ્વભાવ છે. અને આ અનંતા તીર્થંકરોએ કરે કહેલી વાત છે. અનંતા તીર્થંકરોને જોયા હશે, કહેતા સાંભળ્યા હશે, હે અંદરથી એ વાત આવે છે, આત્માની સાક્ષીએ એ વાત આવે છે કે અનંતા તીર્થ એક તીર્થંકરે આ વાત કરી તો અનંતા તીર્થંકરોએ આ જ વાત કરેલી છે. આ વિષયમાં પ્રત્યક્ષ થોડી ચર્ચા ચાલી હતી, પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ભાવના ન ફળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એટલી બધી જોરથી વાત કઈ ગણતરીએ કરેલી, એની પાછળ બીજા વિચારોની ભૂમિકા, બેકગ્રાઉન્ડ શું હતું, પ્રશ્ન એ હતો. પૂર્વ ભૂમિકા શું હતી કે આટલી બધી જોરથી વાત આવે કે ભાવના ન ફળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. કે પુણ્યના ફળ મળે છે કે નહીં જગતમાં, પાપના ફળ મળે છે કે નહીં જગતમાં, નરકમાં જ્યારે અહીંયા ભવમાંથી ભાવા ઉભા થાય છે કે નહીં, તો મલિન પરિણામ છે. પાપ ભાવ છે તો મેલા પરિણામ છે, મેલા પરિણામની સાથે પણ કુદરત બંધાયેલી છે, એનું પણ એને ફળ આવે છે, કુદરતી ફળ આવે છે. શું જો એમ છે તો પવિત્ર પરિણામ સાથે કુદરત કેમ બંધાયેલી ન હોય એમ કે છે. ભાવના તો પવિત્ર છે, મહેલા પરિણામ સાથે જો કુદરત બંધાયેલી હોય તો પવિત્ર પરિણામ સાથે તો કુદરત બંધાયેલી હોય હોય ને હોય. શ્રીમદજીને કોઈ પ્રશ્ન પૂછેલો કે ભાઈ અન્ય મતોમાં ચમત્કારને રિદ્ધિ સિદ્ધિને એવું બધું જોવામાં આવે છે ને, આપણા જૈનમાં કંઈક ઓછું જોવામાં આવે છે, તો કાંઈ તીર્થંકરોને એવી કાંઈ રિદ્ધિ સિદ્ધિ થતી હશે કે નહીં હોતી હોય, એવો કાંઈ પ્રશ્ન ચાલ્યો હશે. તો કે સર્વ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ એમના ચરણમાં આવતે છે, પણ એ વિતરાગ પરમાત્મા એની સામે જોતા નથી. વિશેષતા શું છે, બીજા તો એનો પ્રયોગ કરીને લોકોને દેખાડે છે કે જો અમે આવો આવો ચમત્કાર કરી જાણીએ છીએ, એ અજ્ઞાન યોગે સ્ફૂર્ણ આપે છે એને. વિતરાગ છે એ સામે જોતા નથી. પછી એમ કહ્યું, એક બહુ સરસ વાત કરી છે કે જ્યાં સંપૂર્ણ પવિત્ર દશા હોય ત્યાં તે પ્રકારની રિદ્ધિ સિદ્ધિનું ઐશ્વર્ય ન હોય તો બીજા કયા સ્થાને હોય શકે. એ પોતે જ્યાં પોતાના સંપૂર્ણ પવિત્રતાથી ઐશ્વર્યને, આત્માના ઐશ્વર્યને જેણે પ્રગટ કર્યું એને ભૌતિક ઐશ્વર્યનો તો સવાલ જ નથી કે ત્યાં એ હોય કે ન હોય એમ પૂછવાનો. અને એનો મોટો પુરાવો સમવસરણ છે. સમવસરણની રચના એવી જબરદસ્ત હોય છે ભૌતિક દ્રષ્ટિએ કે કેટલાક જીવો તો શ્રીમંડપ સુધી પહોંચતા જ નથી. ભગવાનની વાણી છે એને સાંભળવાનો જે એરિયા છે એને શ્રીમંડપ કહે છે, જ્યાં બધા બેસીને સાંભળે, દેવો મનુષ્યો અને પશુ પક્ષી, એ બાર સભા જ્યાં ભરાય છે એને શ્રીમંડપ કહે છે. એ વચ્ચે કેન્દ્ર સ્થાનથી નજીક હોય છે. બાકીનો ભાગમાં બધી દેવોએ કરેલી શોભા હોય છે. એ શોભા એટલી બધી આપણે નથી કરતા. જ્યારે પ્રતિષ્ઠા હોય ત્યારે અમુક અમુક બધા બધા શું કહે છે મોડલ ને બધું બનાવે છે, જુદા જુદા ઐતિહાસિક મૂકે છે કે નહીં, બાવલા મૂકે છે, એના સ્ટેચ્યુ મૂકે છે, પ્રસંગોના દેખાવો મૂકે છે, શું કહે છે કાઢે છે ને ટ્રકમાં ભરીને કાઢે છે, યાત્રાને શોભાયાત્રામાં કાઢે છે. તો બધાને કુતૂહલથી ખૂબ જોવાનું મન થાય છે ને, એ બધું જોવે ને એમ. સમોસરણની અંદર એટલું બધું એ બધી રચના હોય છે કે ઘણા તો એમાં એટલા બધા જોવામાં રોકાઈ જાય છે, ઠીક સુધી સાંભળવા નથી પહોંચતા. ને તીર્થંકર ભગવાનનો સમય દેશનાનો પૂરો થઈ જાય, એ જો ઓલા જો અંદર ગયા હોય જોવામાં જ રોકાઈ જાય આશ્ચર્યથી, કુતૂહલ વૃત્તિથી. કુતૂહલ વૃત્તિ અને ભગવાનની વાણી ચૂકાવી દીધી. એવી રીતે પણ સમોસરણ માજીને પાછો આવ્યો છે, કે ઠેર સુધી પહોંચ્યો જ નહીં. પહોંચ્યો તો ઓઘે ઓઘે પૂજા ભક્તિ કરી, કારણ ઊંડા ઊંધા ભાવ આવ્યા, શું ગમે તેમ, કારણ પોતે ઊંધું સમજો, આડું સમજો, મતિ વિપર્યાસને કારણે અન્યથા સમજો, અને એ રીતે પ્રસંગ નિષ્ફળ ગયો. કેટલા કેટલા ત્રણ કે છે, કોઈ સાત કે છે, હા કોઈ સાત કે છે, એ તો એક સામાન્ય વાત છે. જ્યાં એમની વાણીના સ્પર્શથી આખું પરિભ્રમણ મટી જાય, સંસારના બધા દુઃખ મટી જાય અને સાદી અનંત અનંત પૂર્ણ સુખમાં આત્મા બિરાજમાન થઈ જાય સુખ શાંતિમાં, આથી મોટો ચમત્કાર કેવો જોઈએ. પોતે જિનેન્દ્ર થાય ને સામો જીવ પણ સાંભળનાર જિનેન્દ્ર જિનેશ્વર થઈ જાય. દોઢાને પારસમણી અડે તો સોનું થાય, આ પારસમણી એવો છે કે સામે પારસમણી થાય, સોનું ન થાય. એટલો એટલું જેનું નિમિત્તત્વ છે, હું કાંઈ કરે બરે નહીં, વિતરાક છે, પણ એટલું એવું જેનું નિમિત્તત્વ છે એની અંદરની ચૈતન્યની શક્તિ કેટલી, ઉપાદાનની શક્તિ કેટલી, નિમિત્તત્વ આટલું છે તો ઉપાદાનની શક્તિ કેટલી, એટલું બતાવું છે. આપણા આપણે અનંતવાર ગયા એવા ક્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં સમોસરણમાં મહત્વ કઈ વાતનું, કે આત્મા આત્માનું કામ કરે, આત્મકલ્યાણ કરે એનું મહત્વ છે. બાકી કોઈ પણ કોઈ દ્રઢક્ષેત્ર કાળ ભાવનું મહત્વ નથી. પછી એનું મહત્વ કરવા માટે દ્રઢક્ષેત્ર કાળ ભાવનું મહત્વ કરવામાં આવે છે. નહીં હા એમાં પણ વૃદ્ધિની પૂજા કરતા કરતા એમ થાય કે આવી વૃદ્ધિ આપણે હોય તો સારું, એને વૃદ્ધિ ન પ્રગટ થાય, લાલચ થઈ જાય, એની હવા સ્પર્શે ત્યાં રોગ ઉડી જાય, એવી વૃદ્ધિ હોય. એનો શ્વાસોશ્વાસ આવે ત્યાં, કોઈ પરમાણુ એવા આવે ત્યાં, જટિલમાં જટિલ રોગ હોય એકદમ નિરોગી શરીર થઈ જાય. એની કિંમત કેટલી? કે આત્માને ચૈતન્ય રુધિર પાસે એની કાંઈ કિંમત નથી. હું કીધું ચૈતન્યની રુધિરના વિકલ્પમાં પણ રોકાતો નથી. આત્મામાં આનંદ, અનંત આનંદ ભરેલો છે, એની રુદ્ધિ છે. એ આનંદના વિકલ્પમાં રોકાતો નથી, આનંદના અનુભવમાં આવે છે પણ વિકલ્પમાં રોકાતો નથી. એટલો નિષ્ફળ થઈ જાય છે. શું કહે છે કે ભાવના ન ફળે તો ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એમાં એમ કહે છે કે ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે. કુદરત અનુકૂળ થઈ જાય. આ ભગવાનની સ્તુતિમાં તો એ વાત આવે છે કે તમારા દર્શન કરતા કર્મરેખા બદલે છે. શું કર્મરેખા બદલે છે એનો શું અર્થ? કે ભાગ્ય પલટે છે. ભાગ્ય પલટે છે એનો અર્થ શું? કે કુદરતને ફરવું પડે છે. જે કુદરતે થવાનું હતું એને એટલે બીજું થવા માંડ્યું. આ તો દર્શન માત્રથી થાય છે, આ તો સ્વરૂપની ભાવના છે. સ્વરૂપ તો યથાર્થ દર્શનની વાત છે, અહીંયા સ્વરૂપની ભાવના છે. એ ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે અને એવો જ વસ્તુનો સ્વભાવ છે. શું એમ કોઈ બીજું કરી દે છે, ઈશ્વર કરી દે છે એમ નથી. એવો વસ્તુનો એ પણ કુદરતી વસ્તુ સ્વભાવ છે. અને એની જાહેરાત અનંતા તીર્થંકરો એ કરેલી છે. આ વાતની જાહેરાત અનંતા તીર્થંકરો એ કરેલી છે. હા, ભાવનાનો બોલ છે. ઘણાને એમ થાય કે ભાઈ આ વાત બધી તત્વજ્ઞાનની બહુ એકદમ માથું ભારે થઈ જાય એવી છે, સમજાય ન સમજાય, ક્યાંક ભૂલ થાય, ક્યાંક આડુંવળું સમજાઈ જાય. શું? અને ભૂલ થાય અને આડુંવળું સમજાઈ જાય તો ગ્રહિત મિથ્યાત્વનો પ્રસંગ આવે. આ ભાવનાના વિષયમાં એવું કાંઈ નથી. અને બહુ સીધી સાદી વાત છે. પોતાને જ પોતાનું આત્મકલ્યાણ કરવું એવી જે ભાવના, એમાં બીજી કોઈ આટી મોટી વાળી વાત તો છે નહીં. ન સમજાય, તકલીફ પડે, અન્યથા સમજાય, બીજું સમજાઈ જાય, આડું સમજાઈ જાય, એવું ક્યાં રહ્યું એમાં? એ રીતે બહુ સુગમ રસ્તો કરી દીધો છે કે તું ખરેખર તારા અંદરથી આત્મામાંથી તારી આત્મકલ્યાણની ભાવનામાં આવ. કેમ કે કહેનાર જે વિતરાગ પ્રધાનતાના પરિણામવાળા છે એ તો નિષ્ફળ છે, એટલે એ પોતાને માટે તો કંઈ કહેવાના નથી. હવે જે કહે છે એ સામાજીવનું એનું આત્મકલ્યાણ થાય એના માટે કહે છે. એને પોતાનો સ્વાર્થ સમજાવવો જોઈએ, પોતાનું પ્રયોજન સમજાવવું જોઈએ. મારે મારું હિત કરવું છે, મારે આ મારું આત્મકલ્યાણ કરવું છે, અને એ ભાવના એની પ્રમાણિકપણે હોવી જોઈએ. એમાં શરત મૂકે કે આમ થાય તો હું મારું આત્મકલ્યાણ કરું ને નહીતર ન કરું. આટલી અનુકૂળતા થાય તો હું મારું આત્મકલ્યાણ કરું, આટલી પ્રતિકૂળતા મટે તો મારું આત્મકલ્યાણ કરું. જેને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ઘણી પ્રતિકૂળતાઓ હોય, ઉપાધિ હોય, બોજો હોય માથે, તો પછી જીવ આત્મકલ્યાણ ક્યાંથી કરી શકે? અરે આત્મકલ્યાણનો વિચાર પણ ક્યાંથી કરી શકે અને ભાવના પણ ક્યાંથી કરી શકે? આ પ્રશ્ન ઉઠાવ્યો. તો કે એ બધી પરિસ્થિતિમાં એ બધી પરિસ્થિતિ મટાડવાનો વિચાર કરી શકે કે ન કરી શકે? જે દુઃખદાયક પરિસ્થિતિ છે, શું માનો કે રોગની પીડા હોય, વ્યાધિ જેને કે, એ વ્યાધિમાં વ્યાધિ મટાડવાનો વિચાર કરી શકે કે ન કરી શકે? અથવા તીવ્ર પ્રતિકૂળતામાં એ પ્રતિકૂળતા મટાડવાનો વિચાર કરી શકે છે કે નથી કરી શકતો? અરે એ જ વિચાર કરે, બીજો કરે નહીં, એને બીજો વિચાર આવે નહીં. તો પછી અહીંયા સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય જે છે એ કોઈ પણ પરિસ્થિતિમાં જીવ કેમ ન કરી શકે, એ કરી જ શકે, ન કરી શકે એ કંઈ વસ્તુસ્થિતિ દેખાતી નથી. અને એટલા માટે કોઈ પણ જીવ સંપ્રદાયની વાડાબંધીની મર્યાદા તોડીને વાત છે, કોઈ પણ જીવ ગમે ત્યારે પોતાનું આત્મકલ્યાણ કરવાની ભાવના કરે એટલે આ માર્ગે ચડી જાય છે. એમાં નાત જાત અને ધર્મના સંપ્રદાયનું કોઈ બંધન નડતું નથી. પશુ પક્ષી પામે છે, ભગવાનની સમોસરણની ધર્મસભામાં તો પશુ પક્ષી છે, નાત જાતની ક્યાં વાત રહી. પશુ પક્ષી આવીને સાંભળે છે અને એ લોકો પામે છે, એ મોક્ષ માર્ગમાં પ્રવેશ થઈ જાય છે, પંચમ ગુણસ્થાન સુધી પહોંચે છે. તેરીયંચોનું ઉત્કૃષ્ટ ગુણસ્થાન કેટલું? પાંચમું ગુણસ્થાન. એ સાચા શ્રાવક થાય છે. પાંચમું ગુણસ્થાન થાય ત્યારે શું થાય છે? એ સાચા શ્રાવક થાય છે. માત્ર માત્ર કહેવા માત્ર નહીં, શ્રાવક નામ માત્ર નહીં, સાચા શ્રાવક એ થાય છે. એટલી વિતરાકતા પ્રગટ કરી શકે છે. હા, દેવોનું ઉત્કૃષ્ટ ગુણસ્થાન ચોથું, કે જે પ્રારંભનું પહેલું છે, મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે. દેવો એથી આગળ ન વધી શકે. મનુષ્ય તો નિર્વાણ પદ સુધી ચાલ્યા જાય. નારકી પણ ચોથા ગુણસ્થાનથી આગળ ન વધી શકે. જ્યાં ઉત્કૃષ્ટ શુભનું ફળ છે એવું દેવલોક, અને જ્યાં ઉત્કૃષ્ટ અશુભનું ફળ છે એવો નરકલોક, એ બેમાં ચોથા ગુણસ્થાનથી વધારે મર્યાદા નથી આગળ જવાની મોક્ષ માર્ગની. હા, સર્વાર સિદ્ધિના દેવ હોય તો ચોથા ગુણસ્થાનથી વધારે ન હોય, ભલે પછી મનુષ્ય થઈને તરત જ મોક્ષે જવાના છે. એક ભવતારી છે, તેની પાંચમા ગુણસ્થાનથી આગળ ન વધે. મનુષ્યને પૂરો ચાન્સ છે નિર્વાણ પદ સુધી પહોંચવાનો, અધિકાર અને પૂરી તક રહેલી છે. એટલા મનુષ્યભાવની એટલા માટે મનુષ્યભાવની કિંમત વધારેમાં વધારે ચાર ગતિમાં આંકવામાં આવી છે. અહીંયા મોક્ષ માર્ગની સુલભતા પણ એટલી છે, અને જીવ જો પોતાની શક્તિનો સદુપયોગ કરે તો વધુમાં વધુ આગળ જઈ શકે છે, અથવા પરિપૂર્ણ શુદ્ધ સિદ્ધ થઈ શકે છે. અને હા, એની કિંમત જ ન થાય. જે મનુષ્યપણામાં નિર્વાણ પદ પ્રાપ્ત કરી શકે એની કિંમત શું થાય? કઈ રીતે કરી શકાય? કઈ ટર્મમાં કરી શકાય? કોઈ ટર્મિનોલોજી નથી, થઈ જ ન શકે. અને એ બધાનું મૂળ આ ભાવનામાં રહેલું છે. બધાનો પાયો પોતાના ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી પરિણમેલી ભાવના આવવી જોઈએ. પોતાની સંસાર ભાવના છે, ભાવનાની સામે ભાવના લઈએ કે સંસારની ભાવના, સંસારના પદાર્થોની ભાવના, સંસારના સંયોગોની ભાવના, આત્મકલ્યાણને છોડીને કોઈ પણ અન્ય ભાવના, એ આ ભાવનાને આપ ઉત્પન્ન ન થવા દે. સીધી વાત એ છે. પોતાની ભાવનાનું જે અનંત બળ છે એને ઉભું ન થવા દે. જે ભાવનાથી 14 બ્રહ્માંડને ફરવું પડે એ ભાવનાને ઉત્પન્ન ન થવા દે, એવું બળવાન છે. ઊંધી ભાવનાનું બળ કેટલું બળવાન છે, કેટલું નુકસાન કરે. નુકસાન કરે તો પણ અનંતુ, અને નફો કરે તો પણ અનંતો. એવી ભાવનાનું બળ એવું છે. બહુ વ્રત થઈ ગયેલા, વ્રત થઈ ગયેલા તો હવે આંખે દેખાતું નથી કે શાસ્ત્રો વાંચીએ, અને કાને સંભળાતું નથી કે આપણું પ્રવચન, જે ગુરુદેવનું પ્રવચન સાંભળીએ. હવે આમાં તો લાચાર થઈ ગયા, વૃદ્ધાવસ્થા આવી ગઈ, ક્યાંય યાદ રહેતું નથી. હવે મગજ પણ એટલું, વિચાર શક્તિ પણ એટલી કામ કરતી નથી. હવે અમારે શું કરવું? તમે ભાવનાવાળા તો છો, હિસ્સે પાછા ભાવનાવાળા, અને તો જ પૂછે તો કે તમે તો આત્મકલ્યાણની ભાવનાવાળા છો, ભાવના વધારો ને, બીજું કાંઈ કરવાની જરૂર નથી, ભાવના વધારો, અંદરથી નિર્મળતા આવશે. શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના ગુણોનું પરિણમનમાં જે નિર્મળતા આવી જોઈએ અંદરથી આવશે, ભાવના વધારો. ભાવનાનો વિષય અને લગ્નનો વિષય બહેનશ્રીના વચનોમાં બહુ આવેલો છે, પોતે ત્યાંથી આગળ વધેલા છે, એ પ્રકારના પરિણમનથી પોતે આગળ વધેલા છે, એ વિષય એમના પ્રતિપાદનમાં વચનોમાં ખૂબ આવ્યો છે. આ તો 21મું વચનામૃત બહુ પાવરફુલ વાત કરે છે. અનંતા તીર્થંકરોની ગેરંટી આપીને કીધું કે એક વખત ભાવનામાં આવતો તારા બધા કાર્યો સિદ્ધ થઈ જશે, અને સહેલામાં સહેલું, એટલું સાવ સહેલું, કાંઈ આંટી ઘૂંટી વગરનું.
જય હો પરમ કૃપાલુ દે કાનુ દે.